એકત્ર જ્ઞાન ગોષ્ઠી અત્યારના જરૂરી વિચારોનો સાર હવે આપણી ભાષામાં. આ ઓડિયો સારાંશ એકત્ર એઆઈની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે. નમસ્કાર અને સ્વાગત છે આપ સૌનું. આજે આપણે એક બહુ જ રસપ્રદ પુસ્તક વિશે વાત કરવાના છીએ. ખરેખર આંખ ખોલી નાખે એવું પુસ્તક છે કોલેબરેટિવ સોસાયટી, ગુજરાતીમાં કહીએ તો સહયોગી સમાજ.
હા, અને લેખકો છે અલેક્સેન્ડ્રા પ્રજેગાલિન્સ્કા અને ડારિયસ જેમિયલનેક.
બરાબર. આપણે રોજ કેટલી બધી એપ્સ વાપરીએ છીએ, ઓનલાઈન કેટલું બધું કરીએ છીએ, પણ ક્યારે ઊંડાણપૂર્વક વિચાર્યું છે કે આ બધી ટેકનોલોજી, આ બધા પ્લેટફોર્મ્સ એ આપણા સમાજને ખરેખર ક્યાં લઈ જઈ રહ્યા છે?
સાચી વાત છે. આ પુસ્તક બરાબર આ જ સવાલ પૂછે છે. આપણે જે ડિજિટલ દુનિયામાં જીવીએ છીએ, આ બધા ઓનલાઈન પ્લેટફોર્મ્સ છે, એઆઈ છે, અલ્ગોરિધમ્સ છે, એ બધું આપણા કામ પર, આપણા સંબંધો પર, આખા સમાજ પર એમ કે કેવી અસર કરી રહ્યું છે?
હા, શું એ આપણને ખરેખર જોડી રહ્યું છે, સહયોગ વધારી રહ્યું છે,
કે પછી કંઈક બીજું જ થઈ રહ્યું છે, પડદા પાછળ કંઈક અલગ જ ચાલી રહ્યું છે? આ સમજવું અત્યારે બહુ જ જરૂરી છે.
બિલકુલ. કારણ કે ઘણી વાર એવું બને કે જે દેખાય છે, જે કહેવાય છે, જેમ કે પેલી શેરિંગ ઇકોનોમી, એ હકીકતમાં કંઈક અલગ જ હોય. આ પુસ્તક આપણને એ જ શીખવે છે, સવાલ પૂછતા શીખવે છે, અને ટેકનોલોજીનું ભવિષ્ય આપણે કેવી રીતે વધુ સારું બનાવી શકીએ એના પર વિચાર કરવા પ્રેરે છે. તો ચાલો આ રસપ્રદ વાતચીતમાં ઊંડા ઉતરીએ.
ચોક્કસ.
પહેલા તો લેખકો વિશે થોડી વાત કરી લઈએ. એલેક્ઝાન્ડ્રા પ્રિઝિગાલિન્સ્કા એ પોલેન્ડના છે, એક જાણીતા ભવિષ્યવેત્તા પ્રોફેસર છે.
હા, અને એમનું મુખ્ય કામ એઆઈ અને ટેકનોલોજીની આપણા પર, મતલબ કે માણસો પર, શું અસર થાય છે એ સમજવાનું છે. એમઆઈટી સાથે પણ સંકળાયેલા છે, એટલે એમની પાસે ટેકનોલોજીની ઊંડી સમજ છે.
બરાબર. અને બીજા લેખક દેરિન્સ જેમેલન્યાક એ પણ પ્રોફેસર છે, હાર્વર્ડ સાથે જોડાયેલા છે. એમની ખાસિયત શું છે?
એમની ખાસિયત છે ઓનલાઈન સમુદાયો અને સહયોગ, ખાસ કરીને પેલું વિકિપીડિયા છે ને, એના પર એમનું સંશોધન બહુ જ જાણીતું છે. એમણે વર્ષો સુધી અભ્યાસ કર્યો છે કે લોકો ઓનલાઈન ભેગા મળીને કેવી રીતે કામ કરે છે, કેવી રીતે નિયમો બનાવે છે, કેવી રીતે જ્ઞાન બનાવે છે. ટૂંકમાં ઓનલાઈન સહયોગના એક્સપર્ટ છે.
ઓહ, એટલે આ તો કમાલની જોડી થઈ. એક બાજુ ટેકનોલોજી અને એઆઈની ઊંડી સમજ, અને બીજી બાજુ માણસો ઓનલાઈન કેવી રીતે વર્તે છે, સમુદાયો કેવી રીતે ચાલે છે એની વાસ્તવિક સમજ. આ બંને મળે ત્યારે જ સાચી તસવીર મળે નહીં.
બિલકુલ. આ જ એમનો યુનિક પોઈન્ટ છે. એ ખાલી ટેકનોલોજીની વાત નથી કરતા કે ખાલી સમાજની, બંનેને જોડે છે. એટલે જ એ જે પ્લેટફોર્મ કેપિટલિઝમ છે એની ટીકા પણ કરી શકે છે.
હા,
અને સાથે સાથે એક સારા ભવિષ્યનો, એક વધુ સહયોગી સમાજનો રસ્તો પણ બતાવી શકે છે.
તો પુસ્તકનો મુખ્ય વિચાર શું છે, એમનું કહેવું શું છે?
એમ કે લેખકો કહે છે કે આપણો સમાજ છે ને, એક મોટા બદલાવમાંથી પસાર થઈ રહ્યો છે. પહેલા કેવું હતું, મોટી કંપનીઓ, સરકારી ઓફિસો, બધું ઉપરથી નીચે ચાલતું, એક હાયરાર્કી હતી, પદાનુક્રમ.
બરાબર. બોસ હોય, એની નીચે મેનેજર, એની નીચે કર્મચારીઓ.
હા,
એવું બધું.
હા, પણ હવે ડિજિટલ ટેકનોલોજી આવી ગઈ એટલે આ જૂની રચનાઓ તૂટી રહી છે, અને એની જગ્યાએ શું આવી રહ્યું છે, વિકેન્દ્રિત મોડેલ, સહયોગી મોડેલ, જ્યાં લોકો સીધા એકબીજા સાથે જોડાય છે.
અને અહીં જ પેલી શેરિંગ ઇકોનોમીની વાત આવે છે, ખરું ને?
હા.
ઉબર, એરબીએનબી જેવી કંપનીઓ,
હા,
એ લોકો કહે છે કે અમે શેર કરાવીએ છીએ, ગાડી શેર કરો, ઘર શેર કરો.
હા,
પણ લેખકો કહે છે થોબો. શું આ ખરેખર શેરિંગ છે કે પછી આ મૂડીવાદનું એક નવું જ રૂપ છે જેને એ લોકો પ્લેટફોર્મ કેપિટલિઝમ કહે છે?
પ્લેટફોર્મ કેપિટલિઝમ એટલે?
એટલે કે એક ઓનલાઈન પ્લેટફોર્મ હોય,
હા,
જે વચ્ચે રહે,
હા,
અને એ ટેકનોલોજી વાપરીને, ખાસ કરીને અલ્ગોરિધમ અને એઆઈ વાપરીને પોતાનો નફો બનાવે.
અચ્છા.
પણ જે લોકો ખરેખર કામ કરે છે, પેલા ડ્રાઈવરો, ડિલિવરી વાળા, એમનું ઘણીવાર શોષણ થાય, જોખમ બધું એમના માથે, અને ફાયદો મોટે ભાગે પ્લેટફોર્મ લઈ જાય. આખી સંપત્તિ અને સત્તા એ અમુક લોકોના હાથમાં જ ભેગી થતી જાય. આ પુસ્તકની એકદમ મુખ્ય દલીલ છે આ.
હા, એ જ સારી વાત છે. ખાલી ટીકા કરીને નથી અટકતા, એ એક વિકલ્પ આપે છે. સહયોગી સમાજ, એક એવો સમાજ જ્યાં ટેકનોલોજીનો ઉપયોગ લોકોને કંટ્રોલ કરવા માટે નહીં, પણ જોડવા માટે થાય, વિશ્વાસ વધારવા માટે થાય, સાથે મળીને કંઈક સારું બનાવવા માટે થાય,
જ્યાં એઆઈ આપણો બોસ ના હોય પણ સાથીદાર હોય.
બરાબર. આ પુસ્તકનો આખો પ્રવાહ જેવો છે. પહેલાં પ્લેટફોર્મ કેપિટલિઝમની વાત કરે, એની ખામીઓ બતાવે, પછી સમજાવે કે સાચો સહયોગ કેવી રીતે થાય, વિશ્વાસનું શું મહત્ત્વ છે, એઆઈ કેવી રીતે મદદ કરી શકે, અને છેલ્લે વિકિપીડિયા જેવા સફળ ઉદાહરણો આપે. એટલે વાંચીને ખાલી જાણકારી નથી મળતી, પણ કંઈક કરવાની પ્રેરણા મળે છે.
હા, ભલે તમે કોઈ કંપની ચલાવતા હો, સરકારમાં હો, ટેકનોલોજી બનાવતા હો કે પછી સામાન્ય નાગરિક હો, બધા માટે વિચારવા જેવું છે.
ચાલો તો થોડું વધારે ઊંડાણથી જોઈએ. પુસ્તકનો પહેલો ભાગ પેલી શેરિંગ ઇકોનોમીના ભ્રમ વિશે છે. પ્લેટફોર્મ કેપિટલિઝમ કોને કહેવાય એ સ્પષ્ટ કરે છે. હા, એમ કે વિચારો કે એક મોટો ઓનલાઈન બજાર છે, પણ એ બજારનો માલિક એટલે કે પ્લેટફોર્મ એ વચ્ચે બેઠો છે અને દરેક સોદામાંથી પોતાનો હિસ્સો કમિશન લઈ લે છે.
અને જે લોકો સેવા આપે છે, ડ્રાઈવર હોય કે બીજું કોઈ, બધી જવાબદારી એમના માથે. ગાડીનો ખર્ચ, વીમો, તબિયત, બધું એમનો. પ્લેટફોર્મનું જોખમ ઓછું.
બરાબર. ઉબરનું ઉદાહરણ લો ને, આપણને એમ લાગે કે ડ્રાઈવર ફ્રી છે, પોતાનો માલિક છે, પણ હકીકતમાં એનો બોસ કોણ છે?
કોણ?
એક કમ્પ્યુટર પ્રોગ્રામ, એક અલ્ગોરિધમ. એ જ નક્કી કરે કે ભાડું કેટલું, કઈ રાઈડ મળશે, અને પેલા ગ્રાહકના રેટિંગના આધારે ડ્રાઈવરને કામ મળશે કે નહીં. લેખકો આને એલ્ગોરિધમિક બોસ કહે છે.
ઓ, એટલે કોઈ માણસ નથી જેને મળી શકાય, વાત કરી શકાય, બસ એક સિસ્ટમ છે.
હા, અને આનાથી જે કામ ઊભું થાય છે એને લેખકો અસ્થિર, પ્રિકેરિયસ કહે છે.
અસ્થિર મતલબ?
મતલબ આજે કામ છે, કાલે નહીં. કોઈ નક્કી પગાર નથી, કોઈ રજા નથી, પેન્શન નથી, માંદા પડો તો કોઈ સપોર્ટ નહીં. શું આને ખરેખર શેરિંગ કહેવાય?
ના જ કહેવાય. લેખકો કહે છે એમ, સાચું શેરિંગ તો સંબંધ પર ટકે. આ તો ખાલી પૈસાનો વ્યવહાર છે.
અને આની અસર શું થાય છે લોકો પર, પુસ્તક એ પણ બતાવે છે. આ ગિગ વર્કર્સ જે છે એમની જિંદગી કેવી હોય છે? સ્થિર નોકરી નહીં, કોઈ લાભ નહીં, કમાણીની ચિંતા, સતત તણાવ.
ભલે કહેવાતું હોય કે ફ્લેક્સિબિલિટી છે, ગમે ત્યારે કામ કરો, પણ હકીકતમાં લાંબા કલાકો, ઓછો પગાર અને સતત એક પ્રકારની ચિંતા રહે.
અને પેલી રેટિંગ સિસ્ટમ, દેખીતી રીતે ગ્રાહક માટે સારી, પણ કામ કરનાર માટે તો સતત તલવાર લટકતી રહે. એક ખરાબ રેટિંગ આવ્યું અને કામ ગયું, સમજો.
આ આખી સિસ્ટમ જાણે અસમાનતા વધારે છે, લોકોને એકલા પાડી દે છે. એટલે પહેલો ભાગ તો આ ચમકદમક પાછળની હકીકત સામે લાવે છે.
બરાબર. પણ હવે થોડી પોઝિટિવ વાત કરીએ. પુસ્તક ખાલી પ્રોબ્લેમ નથી ગણાવતું, એ સહયોગી સમાજ કેવી રીતે બને એના રસ્તા પણ બતાવે છે, અને એમાં એઆઈની ભૂમિકા બહુ રસપ્રદ રીતે સમજાવી છે.
હા, સામાન્ય રીતે તો એઆઈ એટલે ડર લાગે, નોકરી જશે, પ્રાઇવેસી જશે.
પણ લેખકો કહે છે કે એવું જરૂરી નથી, એઆઈ આપણો સહયોગી બની શકે છે, મદદગાર બની શકે છે.
સહયોગી એઆઈ એ કેવી રીતે? દાખલો આપો ને.
જેમ કે વિચારો કે કોઈ ઓનલાઈન ગ્રુપમાં બહુ લાંબી ચર્ચા ચાલી રહી છે, બધાના અલગ અલગ મત છે, તો એઆઈ શું કરી શકે? એ આખી ચર્ચાનો સારાંશ બનાવી આપે, મુખ્ય મુદ્દા તારવી આપે.
ઓ, એટલે સમજવામાં સરળતા રહે.
હા, અથવા તો કોઈ મુદ્દે બહુ મતભેદ વધી રહ્યો હોય, ઝઘડો થવાની તૈયારી હોય, તો એઆઈ સમયસર ધ્યાન દોરે કે અહીંયા થોડી તકલીફ છે.
અચ્છા.
અથવા કોઈ સહકારી મંડળી છે, એમની પાસે સાધનો છે, પૈસા છે, તો એ બધા સભ્યોને સરખા ભાગે ન્યાયી રીતે કેવી રીતે મળે એમાં એઆઈ મદદ કરી શકે, ડેટાના આધારે.
વાહ, એટલે એઆઈનો ઉપયોગ કંટ્રોલ કરવાને બદલે મદદ કરવા માટે, લોકોની ક્ષમતા ઘટાડવાને બદલે વધારવા માટે, આ તો ખરેખર નવો જ વિચાર છે.
આ જ એમનો મુખ્ય ભાર છે. માનવ એજન્સી જળવાવી જોઈએ, માણસના હાથમાં કંટ્રોલ રહેવો જોઈએ. એઆઈ ફક્ત મદદ કરે, નિર્ણય ના લઈ લે. અલબત્ત એમાં પણ પૂર્વગ્રહ, બાયસ આવી શકે, એટલે એની ડિઝાઇન બહુ ધ્યાનથી કરવી પડે, પણ દિશા આ હોવી જોઈએ સહયોગ માટે એઆઈ.
સરસ. અને સહયોગ માટે બીજી કઈ વસ્તુ સૌથી જરૂરી છે? પુસ્તક કહે છે વિશ્વાસ, ખરું ને?
બિલકુલ. વિશ્વાસ વગર તો કશું જ ના થાય. અને લેખકો બે પ્રકારના વિશ્વાસની વાત કરે છે. એક છે પાતળો વિશ્વાસ, એટલે કે થિન ટ્રસ્ટ.
પાતળો વિશ્વાસ?
હા, જે આપણને પ્લેટફોર્મ પર જોવા મળે. કોઈનું રેટિંગ જોયું, બે ચાર રિવ્યૂ વાંચ્યા અને માની લીધું કે બરાબર હશે. આ વિશ્વાસ ખાલી એ ટ્રાન્ઝેક્શન પૂરતો જ હોય છે, ઉપર છલ્લો હોય છે, અને એમાં છેતરપિંડી પણ થઈ શકે.
અને બીજો?
બીજો છે ગાઢ વિશ્વાસ, એટલે કે થિક ટ્રસ્ટ. આ એમનેમ નથી બનતો, આ વાસ્તવિક સમુદાયોમાં બને છે, લાંબા સમયના સંબંધોથી, જ્યારે લોકોના મૂલ્યો એક હોય, નિયમો સ્પષ્ટ અને બધા માટે સરખા હોય, લોકો વારંવાર એકબીજા સાથે સારી રીતે વાતચીત કરે, કામ કરે, ત્યારે આ ગાઢ વિશ્વાસ બને છે.
એટલે આ વધુ મજબૂત હોય.
હા, આ મજબૂત અને ટકાઉ હોય. આ ખાલી રેટિંગ પર નથી ચાલતો.
વિકિપીડિયાનું ઉદાહરણ છે.
બરાબર. વિચારો, વિકિપીડિયા પર લાખો લોકો લખે છે, ફેરફાર કરે છે. આપણે કેમ વિશ્વાસ કરીએ છે? કારણ કે ત્યાં પારદર્શિતા છે, કોણે શું બદલ્યું એ જોઈ શકાય છે.
હા, હિસ્ટ્રી હોય છે આખી.
હા, પછી એકબીજાના કામની સમીક્ષા થાય છે, પીયર રિવ્યૂ. નિયમો સ્પષ્ટ છે અને જો કોઈ ગડબડ કરે તો સમુદાય પગલાં લે છે. આ બધું મળીને ગાઢ વિશ્વાસ બનાવે છે.
એટલે ટેકનોલોજી ભલે હોય પણ વિશ્વાસ તો માણસો વચ્ચે જ બંધાય છે, સારા નિયમો, પારદર્શિતા અને જવાબદારીથી.
બરાબર.
તો હવે એવા ઉદાહરણો જોઈએ જ્યાં આ સહયોગ ખરેખર કામ કરે છે. વિકિપીડિયાની વાત તો કરી, કોઈ પગાર નહીં, કંઈ નહીં, છતાં દુનિયાભરના લોકો ભેગા મળીને આટલો મોટો જ્ઞાનકોશ બનાવે
અને સતત એને સુધારતા રહે, આ ખરેખર સહયોગની તાકાત બતાવે છે.
એવું તો શું છે એમાં કે આ શક્ય બને છે?
એના મૂળભૂત સિદ્ધાંતો છે ને, તટસ્થતા રાખવી, જે લખો એ ચકાસી શકાય એવું હોવું જોઈએ અને બધા ભાગ લઈ શકે, અને એનું સંચાલન પણ રસપ્રદ છે.
કેવી રીતે?
એમાં થોડી મેરિટોક્રેસી છે, એટલે જે સારું કામ કરે એની વાત વધુ મનાય. થોડી બ્યુરોક્રેસી છે, નિયમો અને પ્રક્રિયાઓ સ્પષ્ટ છે. અને થોડી ડેમોક્રેસી પણ છે, સમુદાય ભેગો મળીને નિર્ણયો લે છે. આ મિશ્રણ કામ કરી ગયું.
અને ગુણવત્તા કેવી રીતે જળવાય? કોઈ ખોટું લખી જાય તો?
એના માટે કોઈ એક માણસ નથી બેઠો, આખો સમુદાય ધ્યાન રાખે છે. વહેંચાયેલી તકેદારી અને એમની એક મજબૂત સંસ્કૃતિ છે, નિયમો છે.
વિકિપીડિયા સિવાય બીજું શું?
ઓપન સોર્સ સોફ્ટવેર ઓએસએસ, લિનક્સ ઓપરેટિંગ સિસ્ટમ છે, ડેબિયન પ્રોજેક્ટ છે.
હા, સાંભળ્યું છે.
અહીં પણ હજારો પ્રોગ્રામરો દુનિયાભરમાંથી સ્વૈચ્છિક રીતે ભેગા મળીને બહુ જ જટિલ સોફ્ટવેર બનાવે છે અને એને સાચવે છે. આ પણ બતાવે છે કે મોટા પાયે, નફા વગર પણ ઉચ્ચ કક્ષાનો સહયોગ શક્ય છે.
આ તો બધું ટેકનિકલ થયું, ઓનલાઈન થયું. શું આ જ સિદ્ધાંતો આપણી ઓફિસમાં, આપણા સમાજમાં પણ લાગુ પડે?
ચોક્કસ. લેખકો એ જ કહે છે, કંપનીઓ પોતાની અંદર આબુ વાતાવરણ બનાવી શકે, ઓછી હાયરાર્કી હોય, વધુ પારદર્શિતા હોય, ટીમોને વધુ સ્વતંત્રતા મળે કામ કરવાની.
શિક્ષણમાં?
શિક્ષણમાં પણ વિદ્યાર્થીઓ એકબીજા પાસેથી શીખે, પીયર લર્નિંગ, સાથે મળીને પ્રોજેક્ટ કરે. શિક્ષક ખાલી ભણાવે નહીં પણ માર્ગદર્શન આપે, સુવિધા કરી આપે.
અને સમાજમાં, આપણા રોજિંદા જીવનમાં?
ત્યાં પણ તાઇવાનનું વી તાઇવાન પ્લેટફોર્મ જુઓ. નાગરિકો સીધા જ કાયદા બનાવવામાં મદદ કરે છે. પછી પ્લેટફોર્મ કોઓપરેટિવ્સનો ખ્યાલ છે.
એ શું છે?
એવા ઓનલાઈન પ્લેટફોર્મ જે એને વાપરનારાઓ કે એના પર કામ કરનારાઓની માલિકીના હોય. જેમ કે સ્ટોક્સી નામનું પ્લેટફોર્મ છે ફોટોગ્રાફી માટે. એના માલિક ફોટોગ્રાફરો પોતે જ છે, એટલે નફો એમની વચ્ચે વહેંચાય.
વાહ, એટલે ઉબર જેવું નહીં પણ ઉલટું.
હા. પછી કેન્યામાં યુશાહિડી પ્લેટફોર્મ છે. કોઈ આફત આવે ત્યારે લોકો પાસેથી જ માહિતી ભેગી કરીને મદદ પહોંચાડવામાં એણે બહુ કામ કર્યું, ક્રાઉડ સોર્સિંગથી.
એટલે શક્યતાઓ તો ઘણી છે, પણ આ બધું સાંભળવામાં જેટલું સારું લાગે છે એટલું સહેલું તો નહીં જોઈએ ને? પડકારો તો હશે જ.
બિલકુલ. અને લેખકો એની પણ વાત કરે છે. સૌથી મોટો પડકાર તો ડિજિટલ ડિવાઇડનો. જેની પાસે ટેકનોલોજી નથી, ઇન્ટરનેટ નથી, એ લોકો પાછળ રહી જાય.
સાચી વાત. બીજું?
બીજું, ખોટા લોકો આ પ્લેટફોર્મનો દુરુપયોગ કરી શકે. અફવા ફેલાવવા, નફરત ફેલાવવા, એ જોખમ રહે જ. પ્રાઇવસીનો મુદ્દો પણ છે. આપણી કેટલી માહિતી કોની પાસે જાય છે? અને સતત ઓનલાઈન રહેવું, સહયોગ કરવો, એ માનસિક રીતે થકવી પણ શકે છે. અને ઘણીવાર લોકો આમાં મફતમાં ઘણો સમય અને મહેનત આપે છે, એનું શોષણ ન થાય એ પણ જોવું પડે. એટલે આ બધું સમજી વિચારીને સભાનતાપૂર્વક ડિઝાઇન કરવું પડે.
તો આટલી બધી વાતચીત પછી જો આપણે મુખ્ય મુદ્દા તારવવા હોય તો શું કહી શકીએ? પહેલું તો મને એ લાગે છે કે પેલી શેરિંગ ઇકોનોમીવાળી વાત છે ને,
હા,
એના પર ખરેખર સવાલ ઉઠાવવાની જરૂર છે. આપણે જે એપ્સ રોજ વાપરીએ છીએ, ગાડી બોલાવવા, ખાવાનું મંગાવવા, એ ખરેખર સહયોગી છે કે પછી એ પ્લેટફોર્મ કેપિટલિઝમ છે? એ વિચારવું જરૂરી છે.
બરાબર. બીજો મુદ્દો, ટેકનોલોજી, ખાસ કરીને એઆઈ, એ બેધારી તલવાર છે. એ નિયંત્રણ પણ કરી શકે અને સશક્ત પણ કરી શકે. આપણે એને કેવી રીતે બનાવીએ અને વાપરીએ છીએ એના પર બધો આધાર છે. આપણી પસંદગી મહત્વની છે.
ત્રીજું અને મારા મતે બહુ જ મહત્વનું, વિશ્વાસ. પેલો ગાઢ વિશ્વાસ. એ ખાલી રેટિંગથી નથી આવતો, એ પારદર્શિતા, ન્યાય નિયમો અને એકબીજા સાથેના સંબંધોથી બને છે. આ આપણે આપણા સમુદાયોમાં, ભલે ઓનલાઈન હોય કે ઓફલાઈન, કેવી રીતે બનાવી શકીએ એ વિચારવા જેવું છે.
ચોથું, વિકિપીડિયા અને ઓપન સોર્સ જેવા ઉદાહરણો આપણને આશા આપે છે. એ બતાવે છે કે મોટા પાયે નફાના હેતુ વગર પણ લોકો સાથે મળીને અદ્ભુત કામ કરી શકે છે. સાચો સહયોગ શક્ય છે. ભારતમાં પણ આપણે આવા ઘણા પ્રયાસો જોઈએ છીએ, નાના મોટા. એમને ઓળખવાની જરૂર છે.
અને છેલ્લો, પાંચમો મુદ્દો, બધું ટેકનોલોજી પર નથી છોડી દેવાનું. માણસ કેન્દ્રમાં રહેવું જોઈએ. આપણી નિર્ણય શક્તિ, આપણી એજન્સી, એ મહત્વની છે. ટેકનોલોજી આપણને મદદ કરે, આપણી જગ્યા ના લઈ લે, ખાસ કરીને હવે જ્યારે ઓટોમેશન વધી રહ્યું છે.
હા, અને પુસ્તકમાં અમુક વાક્યો એવા છે ને કે સીધા જ અસર કરે, યાદ રહી જાય એવા.
હા, જેમ કે એક વિચાર છે, સહયોગ એ સંઘર્ષની ગેરહાજરી નથી, પણ ઉત્પાદક અસંમતિની હાજરી છે. મતલબ કે મતભેદ તો થવાના, પણ એમાંથી કંઈક સારું નીપજવું, એ જ સાચો સહયોગ.
બરાબર. ઝઘડાને રચનાત્મક બનાવવો. બીજો એક વિચાર મને બહુ ગમ્યો, તેને શેરિંગ ઇકોનોમી કહેવાનું બંધ કરો, તે પ્લેટફોર્મ કેપિટલિઝમ છે. ભાષા વાસ્તવિકતાને આકાર આપે છે. આપણે જે શબ્દો વાપરીએ છીએ એનાથી આપણી સમજણ બને છે.
સાચી વાત. લેબલ બહુ શક્તિશાળી હોય છે. અને એઆઈ વાળો વિચાર, એઆઈ એ માનવ નિર્ણયને બદલવાને બદલે માનવ એજન્સીને વધારવી જોઈએ. એઆઈ આપણને વધુ સ્માર્ટ બનાવે, આપણી જગ્યા ના લઈ લે.
અને વિશ્વાસ વિશે, મોટા પાયે વિશ્વાસ માટે પારદર્શિતા જરૂરી છે. પણ જવાબદારી વિનાની પારદર્શિતા માત્ર દેખરેખ બની જાય છે. ખાલી બધું ખુલ્લું રાખી દેવું પૂરતું નથી, કોણ જવાબદાર છે એ પણ નક્કી હોવું જોઈએ, નહીતર પ્રાઇવસીનો ભંગ થાય.
અને છેલ્લો, વિકિપીડિયા વાળો. વિકિપીડિયા તેની કોડને કારણે નહીં, પણ તેના સમુદાયના પારદર્શક નિયમો, ન્યાયી શાસન અને સહિયારા મિશન પ્રત્યેની પ્રતિબદ્ધતાને કારણે કામ કરે છે. ફરી એ જ વાત આવી, ટેકનોલોજી કરતા માણસો, નિયમો અને ભાવના વધુ મહત્વના છે.
અને આ બધા વિચારો ખાલી પુસ્તકમાં રાખવા જેવા નથી. આપણે એને આપણા રોજિંદા જીવનમાં ઉતારી શકીએ, જેમ કે આપણા કામની જગ્યાએ.
કેવી રીતે?
શું આપણે આપણી ટીમમાં વધુ ખુલીને વાત કરી શકીએ, નિર્ણયો વધુ પારદર્શક રીતે લઈ શકીએ? ફક્ત હું શું કરું છું એના બદલે આપણે સાથે મળીને શું કરીએ છીએ એના પર ધ્યાન આપી શકીએ.
હા,
અને શિક્ષણમાં પણ બાળકોને સાથે મળીને કામ કરવા પ્રોત્સાહિત કરવા, એકબીજાને શીખવવામાં મદદ કરવા.
આપણા સ્થાનિક સમુદાયમાં, સોસાયટી હોય, મહોલ્લો હોય, ગામ હોય, પાણીનો પ્રશ્ન હોય, કચરાનો હોય, સુરક્ષાનો હોય, શું આપણે સાથે મળીને એનો ઉકેલ લાવી શકીએ? ટેકનોલોજીનો ઉપયોગ કરી શકીએ વાતચીત માટે, સંકલન માટે? ગુજરાતમાં સેવા જેવી સંસ્થાઓ આ કામ કરી જ રહી છે ને.
બરાબર. અને વ્યક્તિગત રીતે પણ આપણે પોતે સારા સહયોગી બનવાનો પ્રયત્ન કરી શકીએ. બીજાનું સાંભળીએ, આપણો મતભેદ સભ્યતાથી રજૂ કરીએ, સહિયારા ધ્યેય માટે કામ કરીએ. અને જે લોકો નીતિઓ બનાવે છે, સરકારમાં છે, એ લોકો પણ ઘણું કરી શકે. પેલા પ્લેટફોર્મ કોઓપરેટિવ્સને પ્રોત્સાહન આપી શકે, ગિગ વર્કર્સ માટે સારા કાયદા બનાવી શકે, નાગરિકોની ભાગીદારી વધારવા ટેકનોલોજી વાપરી શકે.
સાચી વાત છે. આખી વાતચીત પછી મને એવું લાગે છે કે આ પુસ્તક આપણને એક અરીસો બતાવે છે. આપણે ટેકનોલોજીથી એટલા ઘેરાયેલા છીએ કે ઘણીવાર એની અસરો વિશે વિચારતા જ નથી. આ પુસ્તક આપણને થોભીને વિચારવા મજબૂર કરે છે.
અને મને જે સૌથી વધુ સ્પર્શી ગયું તે ગાઢ વિશ્વાસનો વિચાર છે. એ કેટલો જરૂરી છે અને એને બનાવવો કેટલો અઘરો છે. એ ટેકનોલોજીથી નથી બનતો, એને માણસોએ જ બનાવવો પડે છે, પારદર્શિતાથી, ન્યાયથી અને એકબીજા માટેની ભાવનાથી.
હા, અને બીજું એ કે આપણે જે ટેકનોલોજી બનાવીએ છીએ એ ખાલી એક ટૂલ નથી, એની પાછળ આપણા મૂલ્યો છે, આપણી પસંદગીઓ છે.
બરાબર. આપણે કેવો સમાજ ઈચ્છીએ છીએ એની છાપ એ ટેકનોલોજી પર પડે છે.
અને આ જ વિચાર સાથે આપણે સૌને છોડી જઈએ છીએ. આપણે જે ડિજિટલ સાધનો વાપરીએ છીએ, બનાવીએ છીએ, એ ફક્ત સાધનો નથી, એ પસંદગીઓ છે, એ બતાવે છે કે આપણે કેવા સમાજમાં રહેવા માંગીએ છીએ. તો સવાલ એ છે કે આપણે ફક્ત એના વપરાશકર્તા બની રહેવું છે કે પછી એના સહનિર્માતા બનીને એક વધુ સારો, વધુ સહયોગી સમાજ બનાવવામાં મદદ કરવી છે.
ફરી મળીશું આવતા અંકે, એક નવી વિશ્વવિખ્યાત વ્યક્તિ, એક નવા પુસ્તક અને એક નવા વિચાર સાથે, જે આપણી દુનિયાને આકાર આપે છે. આ ઓડિયો સારાંશ તમારા માટે એકત્ર ફાઉન્ડેશન દ્વારા પ્રસ્તુત છે.